ओंकार बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 31 જુલાઈ 2016, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 757 પાના નંબર 580। ઓમ નમઃ સિદ્ધેભ્યઃ। મોક્ષ સિદ્ધાંત અનંત અવ્યા બાદ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાને નિરૂપણ કરેલો મોક્ષ સિદ્ધાંત તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું। જુદા જુદા આ પત્રો ચાલે છે, એ પત્રો કોઈ ઉપર લખાયા નથી, પરંતુ પરમ કૃપાળુ દેવે પોતાની નિવૃત્તિના સમયમાં સમગ્ર જૈન માર્ગ અને વિતરાગ માર્ગ એના વિશેના જુદા જુદા અદ્ભુત રહસ્યો માટે ટૂંકા ટૂંકા નિબંધો લખ્યા છે, એમાં તત્વની પ્રરૂપણા કરી છે। પણ આપણું કંભાગ્ય એટલું જ છે કે આપણી પાસે આ બધું પૂર્ણ સ્વરૂપમાં નથી આવ્યું। 7 થી 8 આવા નિબંધોના લેખ મળ્યા છે, પણ બધા અપૂર્ણ છે। છતાં જેટલું છે એની અંદર એ કૃપાળુ દેવની શૈલી એટલી છે કે જે છે એની અંદર એમણે તે વસ્તુ તો પૂરેપૂરી આપી છે। ગયા વખતનો જે વિચાર હતો, ગયા પત્રમાં આપણે વિચાર કર્યો સ્વાધ્યાયમાં જૈન માર્ગનો વિવેક, એ વિચાર હતો। આજે મોક્ષ સિદ્ધાંત, મોક્ષનો સિદ્ધાંત એ શું છે? નહીં તો મોક્ષ વિશે લોકો જુદી જુદી કલ્પના કરતા હોય છે, સૌ પોતાની મનગઢંત વાતો કર્યા કરે, મોક્ષે જવું છે એને જાણે કોઈ બીજું સ્ટેશન હોય, મુંબઈ ફરવા જવું હોય, અમેરિકા જવું હોય, એમ અમારે તો મોક્ષે જવું છે, તારામાંથી નીકળીને તો ક્યાં જઈશ મોક્ષે જવા માટે, છતાં ચાલા કરે અમારે મોક્ષે જવું છે, તમારે લઈ જવાના છે, તમે આવશો ને, શું આવશો, પિકનિકમાં જવું છે, ત્યાં શું હોય ત્યાં શું ન હોય, કેટલી બધી ચિત્ર વિચિત્ર વાતો મોક્ષના નામે ચાલ્યા કરે। અને પાછો કે આપણે બધું મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ, અમારો તો ધર્મ કરીએ છીએ અમે, ક્રિયાઓ કરી છે તબ કાં સુખ અમારે, અમારે મોક્ષ જવું છે. કેમ આ બધી એની ટિકિટો મળતી હોય ને બહાર જવાની, એમ આ બધી ક્રિયાઓ ચાલ્યા કરે છે. સમજ નથી. જ્યાં સુધી કોઈ વાત શબ્દથી નહીં, એના રહસ્યથી, એનું તાત્વિક મર્મ શું છે, તાત્પર્ય શું છે એ પકડવું જોઈએ. શૈલી જુદી જુદી હોય જ્ઞાનીઓની, કાળેક્રમે જુદા જુદા કાળના જ્ઞાનીઓની શૈલી જુદી જુદી હોય, પણ સત્ય એક જ હોય. એની ભાષા જુદી જુદી હોય પણ ભાવ એક હોય. મુમુક્ષુ એ તાત્પર્યને પકડે એ એનો ગુણ છે. શબ્દોને પકડે એ તો સંસારી છે, મતલબી છે. જે શબ્દ એને ગમ્યો અને જે એને મજા આવી ગઈ એ એને પકડો. શબ્દને પકડવાથી મુમુક્ષુત્વની નિશાની નથી. કોઈ પણ વાત જ્ઞાનીઓએ કરી હોય, કોઈ પણ જ્ઞાનીએ કરી હોય, આદિનાથે શું કહ્યું, શાંતિનાથે શું કહ્યું, મહાવીરે શું કહ્યું, બધાએ પોતપોતાની ભાષામાં એની શૈલીમાં તે સમયે જે કંઈ માધ્યમ હશે અભિવ્યક્તિનું એના આધાર ઉપર જે કંઈ કહ્યું હોય તે, પણ બધાનો ભાવ એક જ છે. તત્વ ત્રિકાલા બાધિત છે, એક જ છે. એમાં કોઈ કાળેક્રમે ફેરફાર થાય નહીં, ક્ષેત્રના કારણે પણ ફેરફાર થાય નહીં. આવી અદ્ભુત વાત જ્ઞાનીઓની સમજવા માટે પેલા તમામ જ્ઞાનીઓ વચ્ચે અભેદ બુદ્ધિ આવવી જોઈએ, કે જે સાચા જ્ઞાની છે, જે આત્મલક્ષી વાત કરે છે, આ બધામાં એક અભેદતા છે, ભાવની અભેદતા છે, એમના મર્મની અભેદતા છે, એમના આશયની અભેદતા છે. આપણે તો જ્યારે જ્યારે કોઈ જ્ઞાની મળે, કોઈ પુરુષ મળે, કોઈ વિદ્વાન મળે, કોઈ ઉપદેશક મળે, એટલે તરત જ બધાની તુલના ને ભેદને આ જ કરવામાંથી નવરા નથી થતા. આમ ને આમ, આણે આમ કર્યું ને આણે આમ કર્યું, એમાંથી તાત્પર્ય પકડીને આખી એ જ્ઞાનીની ધારામાં છે કે નહીં તો સાચો, ન હોય તો ખોટો. ગમે એટલું બોલે એથી શું વળે? એટલે મોક્ષ સિદ્ધાંત અહીંયા વાત કરી છે. આ મોક્ષ સિદ્ધાંત એ સનાતન છે. સનાતન આદિકાળથી ચાલ્યો આવતો એક જ પ્રવાહ રૂપે છે, એમાં કોઈ સ્વરૂપમાં બદલ નથી અને શાશ્વત છે. આજ સુધીનો અનાદિથી આજ પર્યંત એ જ છે અને આજથી અનંતકાળ સુધી એ જ રહેવાનો છે. એને અનાદિ અનંત કહેવાય, એટલે સનાતન અને શાશ્વત કહેવાય. એ ફરે નહીં કોઈ કાળમાં. જેટલા જ્ઞાની થયા એ બધાનો આ સિદ્ધાંત ફરે નહીં, જેટલા થશે એનો ફરે નહીં. સનાતન શાશ્વત આ વસ્તુ આપણને જો ખ્યાલ આવે તો ધર્મનું આ સ્વરૂપ છે. સનાતન અને શાશ્વત એ ધર્મનું સ્વરૂપ છે, પણ એ જ લક્ષમાં આવતું નથી. આપણે તો બદલાતા, વિનાશકારી, જેનો પલટો થાય, જે ખોવાઈ જાય, કાળની ગર્તામાં સમાપ્ત થઈ જાય, એવાને પકડીને બેઠા છે. ક્યાંથી આપણે શાશ્વત સાથે જોડાવાના હતા? નારના મુમુક્ષુએ જ્યારે પરમપુરુ મુનિશ્રી પ્રત્યેનો ભાવ થયો, સ્થિરવાસ કરીને તમે કૃપાળુદેવના બોધ માટે એક જગ્યાએ સ્થિર થાઓ તો અમને લાભ થાય, અને એમને એક રહેવાનું નક્કી કર્યું કે ભાઈ હવે મારી શરીરની અવસ્થા નથી કે હું ક્યાંય હવે વિહાર કરી શકું, તો એ અગા સ્ટેશન પાસે જે કાંઈ આશ્રમ બંધાયો તો લઘુરાજ આશ્રમ એવું નામ પાટ્યું તૈયાર કરીને રાખ્યું જ બધાએ. પ્રભુશ્રીજી આવ્યા, જુએ છે, પાટી ઉઠાવ. પણ સાહેબ આનું નામ શું રાખવું? સનાતન જૈન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. આ એક એના ઉદબોધનમાં તાત્પર્ય પકડાય છે. સનાતન જૈન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. તો શ્રીમદ પણ સનાતનની પરંપરામાંના એક છે, જુદા નથી. ધર્મ સનાતન છે, ધર્મનો સિદ્ધાંત શાશ્વત છે. આ વાત જેને સમજાય એને ખ્યાલ આવશે કે આ ધર્મ આત્માનો છે, આત્મા પણ અનાદિથી સત છે, આ સતનો ધર્મ છે. અને અનાદિથી સત છે, અનંતકાળે એ સત જ રહેવાનો છે. વચ્ચેની જે બધી અવસ્થા છે, પર્યાય છે, બદલાતી જાય છે, દેશ કાળ ક્ષેત્રો બદલાતા જાય છે, જીવનની ગતિ આ ગતિ બદલાતા જાય છે, એ બધા ભેદ છે, એ કર્મને આધીન છે, સ્વરૂપને આધીન નથી, સ્વભાવને આધીન નથી. આત્માનો સ્વરૂપ અને આત્માનો સ્વભાવ અવરાયેલો હોય કે પ્રગટ હોય એક જ છે, શુદ્ધ ચૈતન્ય છે. એ સનાતન છે અને શાશ્વત પણ છે. આવી શ્રદ્ધા જો ન બેસે ત્યાં સુધી સાધના પણ બરોબર થતી નથી. મન ઘણન થયા કરે. આજે તો શું કોઈ ચાર ચોપડી વાંચે એટલે એ ઉપદેશ દેવા બેસી બધા ભેગા થઈને અમે સત્સંગ કરી. શું સત્સંગ કરો છો? હજી તમે પેલા પોતે તૈયાર થાવ, પરિપક્વ થાવ, સિદ્ધાંતોની બાબતમાં સમજો અને કૃપાળુ દેવના વચનમાં વચનામૃતમાં આર પાર અને ઓતપ્રોત નીકળો, પછી વાત કરો ધર્મની. તમને એક એક વસ્તુ આ પુરુષે પોતાના હૃદયમાંથી કાઢી કાઢીને મૂકી છે. માર્ગનો વિવેકમાં કેવી વાત મૂકી, ધર્મના તત્વમાં કેવી વાત મૂકી, આપણે તો કોઈ દી વિચારતા જોતા નથી. એમ આજે મોક્ષનો સિદ્ધાંત બતાવ્યો છે કે મોક્ષનું સૈદ્ધાંતિક સ્વરૂપ શું છે. તો કે છે, અનંત અવ્યા બાદ સુખમય પરમપદ, આ મોક્ષ છે. પોતાનું પદ એ આત્મપદ, મૂળ શુદ્ધ તે આત્મપદ. કયું પદ છે? પોતાના આત્માનું પદ, એની અવસ્થા સનાતન અને શાશ્વત જે છે તે. આજનું આ પદ એ મનુષ્ય પદ છે, એ શાશ્વત નથી. તો ગતિ, દેહ, એના આકાર પ્રકાર ભિન્ન હોઈ શકે છે, એ આપણું સાચું પદ નથી. કોઈ આપણને આજે પદ મળે, પિતાનું પદ, કાકાનું પદ, માનું પદ, આ પદ સાચા નથી. સંયોગિક છે, કર્મ આધારિત છે. આપણને એ પદમાં બહુ આનંદ આવે છે. ટ્રસ્ટીનું પદ, કાર્યવાહક સમિતિનું પદ, મને આ પદ મળ્યું, મને આ પદ મળ્યું, જ્ઞાતિની અંદર બહુમાન મળ્યું, કોઈ કોર્પોરેશનનો સભ્ય થયો, કોઈ વિધાનસભાનો થયો, કોઈ દેશની લોકસભાનો થયો, મિનિસ્ટરનું પદ મળ્યું, પ્રમુખનું પદ મળ્યું, રાષ્ટ્રપિતાનું પદ મળ્યું, ઇતિશ્રી માનીએ છીએ. અને એ મેળવવા માટે થઈને કેટલું ગાંડપણ, કેટલી અનિતિ, કેટલો અધમ, કેટલો દુરાચાર, કેટલી હદ સુધી માણસ નીચે જઈ શકે છે. એક પદની લાલસા કેવા કાવાદાવા ખેલે છે, કેટલા પ્રકારના કાવાદાવા ખેલાય છે ધર્મના સ્થાનની અંદર પદ માટે. થોડો અભ્યાસ કરીએ તો ખબર પડે. આત્માનું શુદ્ધ પદ છે, મૂળ શુદ્ધ તે આત્મપદ. એવું પદ, એ અનંત અવ્યાબાદ અને સુખમય છે. એ પદ છે, એ પરમપદ છે. એનાથી શ્રેષ્ઠ એકય પદ નથી. આત્મા જેવો કોઈ દેવ નથી. આત્માથી સૌહીન આપણે આપણા સ્વરૂપનો મહિમા કરતા શીખીએ કે મારા આત્મતત્વ જેવું તો જગતમાં કોઈ એને જોડે આવી શકે, તોલે આવી શકે એવું કોઈ પદાર્થ નથી. અચિંત્ય શક્તિમાન છે, અનંત શક્તિ. અહો અયમ આત્મા અનંત જ્ઞાનમ, અહો અયમ આત્મા અનંત દર્શનમ, અહો અયમ આત્મા અનંત સુખમ અનંત વીર્યમ. શું મારા આત્માનો હું, મારે કેવી રીતે એને ઓળખવો, એનો મહિમા કેવી રીતે ગાવો? આ આત્મા એમ, અહો અયમ આત્મા, બીજો નહીં. પરમાત્માનો તો છે જ, પણ એને પ્રગટ કર્યો છે. આપણો તિરહિત છે, તું છો મોક્ષ સ્વરૂપ. અહો અયમ આત્મા શુદ્ધ ચિદ્રૂપ. કૃપાળુ દેવની ભાષામાં અહો અયમ આત્મા સહજ આત્મ સ્વરૂપ. પૂજ્ય કાંજી સ્વામીની સ્કુંદકુંદાચાર્ય ભગવાનની ભાષામાં અહો અયમ આત્મા શુદ્ધાત્મ સ્વરૂપ. ફરી કૃપાળુ દેવની ભાષામાં અહો અયમ આત્મા પરમાત્મ સ્વરૂપ. પોતાની આ સ્થિતિ, મૂળ સ્થિતિ, એનું ઓળખાણ થાય, એની સાથે એનું જે આ મૂળ પદ અનંત અવ્યાબાદ સુખમય અને પરમપદ, તેની પ્રાપ્તિને અર્થે આ મોક્ષ છે, આ મોક્ષનું પદ છે. ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલો મોક્ષ સિદ્ધાંત, તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગના મહાનિધિ એવા વિતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. જુઓ, એક પરમ જ્ઞાની પરમાત્મા થઈને બોલે, પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરીને બોલે, ત્યારે એમના વચનની અંદર કેવું તેજ ઝળકતું હોય છે. વિતરાગ પ્રવચન, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકર પરમાત્માએ સમવસણમાં બિરાજમાન થઈને આપેલી દેશના, એ એમનો જે બોધ, એનું જે પ્રસારણ કર્યું, એ પ્રવચન, એનું પ્રવચન કેવું છે તો દ્રવ્યાનો યોગ, કર્ણાનો યોગ, ચરણાનો યોગ અને ધર્મકથાનો યોગના મહાનિધિ ભંડાર, મહાનિધિ ચારેય યોગના, પરમાત્માનો યોગ ચારેય યોગના ભંડાર સમો છે. હવે જુઓ, આપણે છું લખતા દ્રવ્યાનું યોગ સિવાય બધું નકામું. હાલે નીકળ્યા છો હેમજ્યા વિનાના, લેવલ શું છે? વિચારણાની સ્થિતિ શું છે તમારી? તમે વિતરાગનું શું મૂલ્યાંકન કરો છો? આપણી તાકાત છે, આપણી હેસિયત છે, આપણને હજુ દ્રષ્ટિ ખુલી નથી કે ભગવાનનો બોધ આ ચારેય યોગનો મહાનિધિ છે, તો કેનો સ્વીકાર કરું અને કેનો તિરસ્કાર કરું, કેનો આદર કરું અને કેની ઉપેક્ષા કરું? કોઈની ન થાય, બધા જ માન્ય છે. જે તે ભૂમિકાએ એનો અસર હોય છે. મારે એ ભૂમિકા સમજવાની છે. આ તો પોતાની ભૂમિકામાં કંઈ ઠેકાણું નથી. અને દ્રવ્યનો યોગ એ જ ધર્મ, અને એ જ આમને તેમને બડબડાટ કરી મૂકે. આ અસાતના વિતરાગ પરમાત્માની અસાતના. પણ કંઈ સમજ નથી પડતી, કેમ કે પોતાને ડાપણ બતાવવું છે કે હું ઘણું જાણું છું અને હું ઊંચું જાણું છું એમ, વધારે સારું એમ. ભાઈ, દરેકની કક્ષા છે, ભૂમિકા છે. આ સ્યાદવાદ છે, આ અનેકાંત છે, આ મૂળથી કેમ ભૂલાઈ જાય છે? તો કે એવા વિતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. પ્રભુ, તારી વાણીને નમસ્કાર. કૃપાળુ દેવની શૈલી તો જુઓ. પ્રભુ અભિવ્યક્ત છે એની વાણીથી પ્રભુનું સ્વરૂપ આપણને કેવી રીતે પકડાય? અરૂપીનું એવું પૂર્ણ સ્વરૂપ આપણને પકડાય કેવી રીતે? તો એમાંથી જે થોડું ઘણું સ્વરૂપ બહાર વ્યક્ત થયું છે એ તો અવ્યક્ત છે, પણ વ્યક્ત થયું છે એના વાણી સ્વરૂપે, એના બોધ સ્વરૂપે. આનંદ માનંદ કરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજ બોધ રૂપમ. પરમાત્મા તારો મહિમા તો એવો છે કે અમે તને તો ઓળખી શકીએ એમ નથી, પણ તારા જ્ઞાનથી અને તારા બોધથી અમને તારી મહાનતાના દર્શન થઈ શકે છે. તું બોધ સ્વરૂપ છો, તું જ્ઞાન સ્વરૂપ છો, તને નમસ્કાર કરીએ છીએ. કૃપાળુ દેવે 436માં તીર્થંકર દેવને 4 નમસ્કાર કર્યા છે. એવી પહેલો નમસ્કાર એમાં એને તીર્થંકરની વાણીને કર્યો છે કે જે આત્મા એણે આત્મસ્થ થઈને જે પ્રકારે બતાવી શકાય એવો પરિપૂર્ણ બતાવ્યો છે તે વિતરાગના વચનને નમસ્કાર કરીએ છીએ. વિતરાગના વચનને નમસ્કાર કરીએ છીએ. વચન યોગ એ પ્રભુનું વ્યક્ત સ્વરૂપ છે. પ્રભુના અવ્યક્તને તો જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એ પરમાત્માના સત્ય સ્વરૂપને જાણવા માટે તો અનુભવમાં જ જવું પડશે, અનુભવથી સમજાશે. કારણ કે એ સ્વરૂપને પરમાત્મા સ્વયં આવે એને અતિશય હતો એની વાણીમાં તો પણ પૂરેપૂરું કહી શક્યા નથી. અવ્યક્ત તે અવ્યક્ત જ રહે છે, એ અનુભવનો વિષય છે, વાણીનો વિષય નથી. અત્યારે પ્રભુએ એનું સ્વરૂપ વાણીનું છે, જ્ઞાનીનું સ્વરૂપ જ્ઞાનીનો બોધ છે, સદ્ગુરુનું સ્વરૂપ સદ્ગુરુનો બોધ છે, સત્પુરુષનું સ્વરૂપ સત્પુરુષનો બોધ છે. એ બોધ કેટલો આપણા આત્મતત્વને સ્પર્શે છે એના આધાર ઉપર એ સ્વરૂપની દશા કેવી હશે એનું આપણે માત્ર અનુમાન કરી શકીએ. હવે એવા વિતરાગ પ્રવચનને નમસ્કાર કર્યા પછી પંચ પરમેશ્વરીને નમસ્કાર કરે છે. કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અરહત ભગવાન, એક એક પરમેષ્ઠીના પદ નૌકાર મહાપદ છે. નૌકાર જેવો મંત્ર આ વિશ્વમાં નથી. એવા મહામંગલકારી પદ આપણે બોલીએ, ઘણીવાર બોલીએ છીએ, સતત જાપ પણ કરીએ, અત્યંત શુભનું અને કલ્યાણનું કારણ છે. જ્યારે બહુ અશુભનો ઉદય આવે જીવનમાં, બહુ અશુભનો ઉદય આવે ત્યારે એ અશુભના ઉદયની પ્રકૃતિને શાંત કરવા, એ કર્મોને ઠારવા, જેમ આગ લાગે ત્યારે પાણીની બાલદીઓ નાખવી પડે છે, એમ અશુભના અગ્નિને શાંત કરવા શું કરવું? તો તે સમયે આ મહામંત્રના પદ છે, જાપ છે, એ શુભનો ઉદય કરીને એ પ્રકૃતિને અશુભમાંથી શુભમાં પહેરવે, એના અશુભ તત્વ ઉપર આ શુભ તત્વ પ્રભાવી થાય, એના પ્રભાવને ઓછું કરે અશુભ તત્વને. એટલે જ્ઞાનીઓ સાદી ભાષામાં આપણને સમજાવે કે ભાઈ નવકાર મંત્રના જાપ કરો. તમને અત્યારે ઘણો અશુભનો ઉદય છે, અશુભને કાપવાનું, અશુભને મારવાનું, અશુભને પરાજિત કરવાનું એકમાત્ર સાધન હોય તો શુભનું બળ વધારો, તમારામાં શુભનું બળ વધારો. અશુભનું કર્મજનિત બળ છે, શુભનું આત્મજનિત બળ છે. ભાવથી નમસ્કાર શરૂ કરી દો. અને એટલા જ માટે નમસ્કાર મંત્રના કેટલાય પુસ્તકોની અંદર જ્ઞાનીઓએ એનું મહાત્મ્ય કહ્યું છે કે આને નમસ્કાર મંત્રના જાપથી આમ થયું, આને આમ થયું, આને આમ થયું. આપણે ભલે ચમત્કારમાં માનીએ ન માનીએ, પરંતુ કર્મ સિદ્ધાંત એમ કહે છે કે અશુભનો નાશ શુભથી થાય અને શુભાશુભનો નાશ શુદ્ધથી થાય. આ સાદો નિયમ મોક્ષ સિદ્ધાંતનો. શુદ્ધની પ્રાપ્તિ કરવી છે તો શુભમાંથી પણ નીકળવાનું છે, પણ શુભ પહેલા તો આ જીવની અંતરાયરૂપ આપત્તિરૂપ એ અશુભનો ઉદય છે. નાના મોટા પ્રસંગો બધે જ પ્રતિકૂળતા, બધે જ પ્રતિકૂળતા. જ્યાં હાથ નાખો ત્યાં બોરિંગ મળે, જ્યાં પગ મૂકો ત્યાં ભાલા ઊભા થાય. આવી સંસારની વિકટતમ અવસ્થાની અંદર ચારે બાજુ જ્યારે અશુભના કાંટા વૈગા છે ત્યારે શુભનું બળ વધારો. અને નવકાર મંત્ર જેવો કોઈ જાપ નથી જગતમાં. નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. આ એક નિર્જરાનો માર્ગ છે, આ એક કર્મના સંક્રમણનો માર્ગ છે. એ અપવર્તના અને ઉદવર્તના જે કહે છે કર્મની અંદર, કે તમે અશુભનો કાળ ટૂંકાવી શકો છો, અશુભનો રસ મંદ કરી શકો છો, પણ સાહેબ કરવો કેવી રીતે? આપણે તો લાડવા ખાઈને મંદ કરવો છે. બસ કર્મમાં સંક્રમણ કરવું છે, અશુભ હટાવવું છે અને મનગણત વેપાર કરવો છે, ન થાય. પૂર્ણ તત્વની આરાધના વિના આવું શુભ એનું અચિંત્ય સામર્થ્ય છે. એ સામર્થ્ય ઉત્પન્ન થાય અને અશુભના વાદળો હટી જશે, દુઃખના વાદળો હટી જશે, કષ્ટના વાદળો હટી જશે. પણ શ્રદ્ધા નથી આવતી, જરાય નથી આવતી. એટલે નૌકાર બોલે તો એ નૌકાર શેનો બોલે છે, શેના માટે બોલે છે કંઈ ખબર નથી. એ પહેલા વહેલા જ અરિહંત ભગવાનને નમસ્કાર કરે છે. એમાં એ કહે છે કે કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા, કર્મનો ગર્વ જેણે મિટાવ્યો છે એવા, તો સામે તરત જ કૃપાળુ દેવ આવીને ઉભા રહી આપણી સામે. નમો અરિહંતાણમ બોલીએ ત્યારે કદાચ કોઈ અરિહંત મગજમાં ન આવે. અત્યારે પણ સિમંદર સ્વામી બિરાજમાન છે, બધા તીર્થંકરો અરિહંત જ છે, વિશેષ તીર્થંકર છે. બાકી બધા સામાન્ય કેવડીઓ પણ અરિહંત છે. બધાએ ઘાતી કર્મ એનો નાશ કર્યો છે. ચાર ઘનઘાતી કર્મનો નાશ કરે ત્યારે અરિહંત પદ પ્રાપ્ત થાય છે, સર્વજ્ઞતા મળે છે. એ વિતરાગતાનું પરિણામ છે. તો અરિહંત પદનું એક જ લક્ષણ જ્ઞાનીઓએ બતાવ્યું છે કે એને કર્મના વેરીનો પરાજય કર્યો છે. સંસારમાં કોઈ વેરી હોય તો કર્મનો છે, અને કૃપાળુ દેવે બીજો કીધો છે પોતે, પોતે પોતાનો વેરી. આમ તો કર્મ જ વેરી છે, પણ આ જીવનું અજ્ઞાન એટલું બધું છે કે એટલા બધા અવળા પ્રયત્ન કર્યા કરે છે કે પોતે જ પોતાનો વેરી થાય છે. એ ધર્મ કરીને પણ અશુભ બાંધે છે, ધર્મના સ્થાનમાં પણ અશુદ્ધ બાંધે છે. ખ્યાલ નથી એને જરાય. ક્યારે એને ધર્મ બાબતમાં, મોક્ષ સિદ્ધાંત બાબતમાં વિચારણા કરી નથી. એટલે જીવ છૂટવાના પ્રયત્નની અંદર પણ બંધાય છે, આ વાત આપણને લક્ષમાં આવતી જ નથી. કૃપાળુ દેવે કહ્યું કે આ જન્મ લઈને આવ્યો અનંતકાળની યાત્રામાં જીવ મનુષ્ય દેહ આવ્યો, કર્મભૂમિ ઉપર આવ્યો, અને એને છૂટવાના પ્રયત્નો કરવાની બદલે 102ના પત્રમાં કહ્યું છે એ પાપના પોટલા લઈને જાય છે, કર્મનું બેલેન્સ વધારીને જાય છે. જેને પુનિત મહારાજ જેવા એ સાદી સીધી ભક્તિની ભાષામાં કહ્યું, દેવ પતાવવા આવ્યા જગમાં, દેવ વધતું જા, છૂટવાનો કોઈ આરો નહીં તો તું છોડે છૂટાય, વાલા મારા હૈયામાં રેજે, ભૂલો ત્યાં તું ટોંકતો રેજે, હિરાજ મારા હૈયામાં રેજે, એ ભૂલું ત્યાં તું ટોંક તો રે જે. આ ભજન બોલે છે ત્યારે ભૂલ તો જતી જ નથી અને જિંદગીભર ભૂલ ચાલુ જ રાખ્યા કરે છે. હવે આને કોણ ટોકે? એક બે વાર ભૂલ કરતો હોય તો ટોકે, પણ એને ટેવ જ પડી ગઈ છે, આદત થઈ ગઈ છે. ઇટ હેઝ બીકમ હિઝ લાઈફ સ્ટાઇલ. કોઈ કામ કરતા હોય ઓફિસની અંદર, સહકર્મચારી હોય, આપણા સબોર્ડિનેટ હોય, અને એની એવી ઈચ્છા હોય કે ભૂલ થાય તો અમને જરા કહેજો, અને કોક કોક વાર થતી હોય કોઈ કહે તો એ સુધરી જાય, ઘણો પ્રગતિ કરે. કારણ કે એની ભૂમિકા એ છે, સમજવાની ભૂમિકા છે, સુધરવાની ભૂમિકા છે. પણ નફટ અને નિંબર થઈને કંઈ સાંભળે જ નહીં, બધું જે કંઈ છે એ બધું જોયા કરે. તો આનો કેદી ઉધાર થાય? એમ આ જીવ નિષ્ઠુર પરિણામી થયો છે. કૃપાળુદેવ કહે છે, એક શબ્દ પ્રયોગ વાપર્યો છે, દુષ્ટ, 510 ની અંદર. આ દુષ્ટ બુદ્ધિ છે આ જીવ. એને કહેવામાં આવે છે જ્ઞાનીનો બોધ મળે છે. એ કહે છે વાલા મારા હૈયામાં રહેજે, એ હૈયામાં રાખતો નથી, પ્રભુને તો હૈયામાં રહેવું છે. આ કહે છે જગ્યા ક્યાં છે? કપટ, દગો, દુરાચાર, માયા, અહંભાવ, આ બધાને માટે રાખીને તને રાખવા માટે કેને કાઢવો? મારે તો એકે વિના હલે એમ નથી, નહીં તો મારો સંસાર તૂટી પડે. પ્રભુને આપણે આપણામાં સમાવવા તૈયાર નથી. કારણ કે એકવાર જો સતનો અંદર આવિર્ભાવ થાય તો એ વારંવાર અસત્યને ટોંકા કરશે, આમ ન કરાય, આમ ન કરાય. ધર્મનું બીજ જો અંદર ઉગે, મોક્ષનું બીજ જો અંદર ઉગે, તો પછી કૃપાળુદેવે લખ્યું છે કે શું કરવું અને શું ન કરવું તે સમજાય છે અને સમજાતું જાય છે. 299 વિચાર તો કરો, આ પુરુષે આપણને ડગલે ને પગલે કેવી ચાવીઓ આપી છે. પણ કોને સમજાય અને કોને સમજાતું જાય? કે જેને અંદર આવું બોધ બીજ ઉત્પન્ન થયું છે, આ આત્મભાવ છે, આ અન્ય ભાવ છે, એ દીર્ઘકાળના સત્સંગના પરિણામે એવું બોધ બીજ આત્મામાં આવિર્ભાવ પામે છે. 525 એ બોધ બીજ આવ્યા પછી એમ થાય કે આ મારાથી ન થાય, આ ન કરાય, એકેય શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. અંદરથી જવાબ મળે છે કે નહીં કરતું, આ બંધનો માર્ગ છે, આ અનાત્મ ભાવ છે, અન્ય ભાવ છે. અન્ય ભાવ છે એ બંધ ભાવ છે, આત્મભાવ છે એ નિજ ભાવ છે. નિજ ભાવ છે એ જ મોક્ષ ભાવ છે. આ તને મુક્ત કરાવશે, આ તને બાંધશે. સીધું ગણિત. અને પછી પોતાને સમયે સમયે સમજાતું જાય, જ્યાં સુધી પેલી ધર્મની રૂચિનું બીજ અંદર છે ત્યાં સુધી એ સમયે સમયે ટોકશે. કેમ કે વાલો અંદરમાં આવી ગયો, હૃદયમાં આવી ગયો. માર્ગ સિદ્ધાંતની દ્રષ્ટિ બહુ સરળ છે. પંચ પરમેષ્ટિના એક એક સ્વરૂપને ઓળખવાનું છે. અરિહંત એટલે કર્મના વૈરીનો જેણે પરાજય કર્યો છે. અને મને ડગલે ને પગલે નડે છે શું? હું તો શુદ્ધ છું જ, છતાં મારા કર્મો નડે છે, કર્મનો ઉદય નડે છે, અને એમાં શુભ કરતાં અશુભનું જોર ઘણું છે. અને એને કારણે આ સંસારમાં શોકમય છે, ખેદમય છે, દુઃખમય છે. અહો દુઃખો હું સંસારો, આ સંસાર તો દુઃખથી પરિપલિત છે. જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાણી મરણાય. અરે જન્મવું, મરવું, રોગ અને જરા, આ બધું દુઃખ છે. અહો દુઃખો સંસારો જથ્થ કિસંતુ જંતુણો. હે પ્રભુ, આ જગતમાં તમામ જીવો આની અંદર સબડી રહ્યા છે, પીડાઈ રહ્યા છે. આ ચક્કરની અંદર. દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે. પ્રભુ સંસારનું સ્વરૂપ શું? તો કે અનાદિથી એને સંસારનો યોગ છે. કેવા સંસારનો? કોક દી તો આપણે કંઈક મજા આવશે, કોક દી હારા દી આવશે. એ અચ્છે દિન કભી સંસાર મેં આતે નહીં. દુઃખાણું બંધે, દુઃખ રૂવે, દુઃખથી ભરપૂર છે. દુઃખ ફલે, એ ભોગવવાથી પણ દુઃખનું જ સર્જન થાય છે. સંસાર જેટલો ભોગવો, કદાચ ઘણી સુખ સંપત્તિ અનુકૂળતા બધું મળી જાય, તો પણ એના ભોગવવાથી સર્જન દુઃખનું જ થાય છે. દુઃખ રૂવે, દુઃખ ફલે, અને દુઃખાણું બંધે. અને આનો પરિણામ અનુબંધ હોય છે દુઃખનો. કદી સંસારથી છૂટવા દેતો નથી. આને કહેવાય અનંત અનાદિ, અનંત સંસાર. આ કર્મનું સ્વરૂપ થયું અનંતાનુબંધી. એક કર્મ પૂરું થાય છે અને સામે 25-50 ઊભા થઈ જાય છે. એ મર્યાદિત હોવા છતાં, કર્મ મુદતી હોવા છતાં, કદી એવો કાળ આવતો નથી કર્મ સમાપ્ત થઈ ગયા, એકે સ્ટોકમાં નોર્યું. કારણ નવા નવા ઉત્પન્ન કર્યા કરે છે. વેરીનો પરાજય નથી કરતો. વેરી એની મેરે જાય છે, એનો કાળ પૂરો થાય છે, એટલે એ તો જાય છે. પણ જાતા પહેલા આને ઉદયાધીન બનાવીને એવો મોહગ્રસ્ત કરે છે કે નવા બીજા પાછા બાંધે. એને કહે છે દુખાણું બંધે. આ અનંતનું બંધી કર્મબંધનું સ્વરૂપ છે. પહેલું સ્વરૂપ આ છે, કર્મ જે બંધાય છે અનંતાનું બંધે. પછી આવે પ્રત્યાખ્યાનાવરણીય, અપ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલ, સંજવલન. પણ એ તો બધા સાધકની સ્થિતિમાં થોડા થોડા અટકાવે, થોડા થોડા પ્રતિરોધ કરે, જરાક તપ સરખું કરે એટલે તો ભાઈ જાય. પણ આ અનંતનું બંધી ન જાય, એ સમ્યક દર્શન થાય ત્યારે જાય. તો આ અરિહંત ભગવાનની ઓળખાણ. કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અરિહંત ભગવાન. શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલયે વિરાજમાન એવા સિદ્ધ ભગવાન. શુદ્ધ ચૈતન્ય પદમાં, મારું પદ શુદ્ધ ચૈતન્ય પદ, પરમ કૃપાળુ દેવની ભાષામાં સહજ પદ, સહજાત્મ પદ, સહજાત્મ સ્વરૂપ. સહજ છે, જેવું છે એવું જ છે. કોઈ મિલાવટ નથી, કોઈ ભેળસેળ નથી, કોઈ એની અંદર મલિનતા નથી, કોઈ પર પદાર્થનો એમાં સંસ્પર્શ નથી. એ સ્ફટિક જેવું છે. એ બાજુમાં પદાર્થ હશે તો એમાં તમને એના સ્વરૂપની જાણ પડે. કલરની, લાલ કપડું હોય, લીલું કપડું હોય, સફેદ કાગળ હોય, પીળો કાગળ હોય, કાળો કાગળ હોય, તો સ્ફટિકમાં જાણ પડે. એ સ્ફટિકનો રંગ નથી, એ ખસેડી લો એટલે સ્ફટિકને કોઈ રંગ નથી. અત્યંત શુદ્ધ, અત્યંત શુદ્ધ. એકેય રંગ એમાં એ નામ એને આરોપી ન શકાય, એને સફેદ પણ ન કહેવાય. સફેદ સ્ફટિકને સફેદ સ્ફટિક જેવું ન કહેવાય, શુદ્ધ સ્ફટિક કહેવાય. કેમ કે સફેદ રંગ એ પણ એક આરોપણ છે. એમ આ આત્મતત્વ શુદ્ધ ચૈતન્ય પદ છે. જાપમાં બોલીએ, મંત્રમાં બોલીએ, શુદ્ધ ચૈતન્ય પદ મારું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. આ પોતાના સ્વરૂપનો મહિમા છે. એ ગાય છે, પોતે વેદન સાથે ગાય છે. એ ગાથા બોલાય છે ત્યારે શબ્દથી નથી બોલાતી, વેદનથી બોલાય છે. એ શુદ્ધતાનું વેદન છે, બુદ્ધતાનું વેદન છે, એ જ્યોતિ પ્રકાશનું વેદન છે. ચૈતન્યતા પ્રકાશે જ છે, આખા જગતને એ જાણે છે. આ એનો ચૈતન્ય પ્રકાશ છે. આવો ચૈતન્ય ઘન હું છું. બીજું કહીએ કેટલું, અરે આ આત્માના અચિંત્ય ગુણોની શું વાત કરવી. તો કે ચૈતન્ય પદ્મ સિદ્ધાલય વિરાજમાન, સંસારથી નીકળી ગયો, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીને સિદ્ધાલયમાં સ્થિત થયો એવા સિદ્ધ ભગવાન નમો સિદ્ધાનંદ કહેતા આહા, જેમણે પોતાનું પરમપદ શુદ્ધ પદ સુખમય શુદ્ધ બુદ્ધ આવું પ્રાપ્ત કર્યું, અને જે લોકના અગ્રભાગે વિરાજમાન થઈ ગયા, સાદી અનંત અનંત સમાધિ સુખમાં, એ હવે અનંત સમાધિ સુખમાં સ્થિત થયા છે, અનંત કાળ સુધી હવે એના સ્વરૂપમાં કોઈ બદલ નહીં આવે. દ્રવ્ય ગુણ અને પર્યાયની એકતા થઈ ગઈ છે, જેવું દ્રવ્યની શુદ્ધતા જેવી ગુણોની શુદ્ધતા એવી જ પર્યાયની શુદ્ધતા, કોઈ ભેદ નહીં. એટલે અભેદ, ધ્યાતા ધ્યાનને ધ્યેય, જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય, આ બધું એકરૂપ થયું. હવે ભેદની ભાષામાં વાત થઈ શકે એમ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ તો બોલવું પડે છે. એકરૂપ થયું જ્યારે વર્તે તે આત્મારૂપ, તે ત્રણેય અભેદ પરિણામથી છે. ત્રણેયનું પરિણામ અભેદ એકમેકમાં મળી ગયું છે. આવું શુદ્ધ સ્વરૂપ આત્માનું છે એવા સિદ્ધ ભગવાન, એ સિદ્ધ ભગવાન કહેતા આવું વેદન થાય, અભેદતાનું વેદન થાય. જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન. આ ત્રીજા ભગવાનના બોધમાંથી તત્વ માર્ગ પણ લીધો અને વ્યવહાર માર્ગ પણ લીધો. ધર્મનું સ્વરૂપ ધર્મના પાંચ આચારનું એકત્રીકરણ છે. ધર્મના પાંચ આચારથી ધર્મ છે. ક્યારેક તો આ પણ આટલું અજ્ઞાન હોય છે કે ધર્મનું સ્વરૂપ શું, ટીલા ટપકા માળા આ તે એ બધું નહીં, પાંચ આચાર. આખું સમગ્રતાથી વિચાર છે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. આ પાંચ આચાર છે આત્માના ગુણોને પરિપૂર્ણ પ્રગટ કરવા માટે. આ જીવના લક્ષણ છે જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય, આ જીવના લક્ષણો છે. આ લક્ષણોને દ્વારા પરિપૂર્ણ એની આ જે ગુણો છે એની સંપત્તિ છે એને પૂર્ણ બનાવે છે. એવા એ બનાવનાર જે આચાર માધ્યમ છે એ ધર્મ છે. શબ્દ બોલીએ અમારો તો આત્મધર્મ છે, પણ આત્મધર્મમાં જો આ પાંચ આચાર ન હોય તો આત્મધર્મ નથી. આ એકેય આત્મધર્મથી ભિન્ન નથી. આ પાંચેય જ્યારે છે ત્યારે આચાર છે, આત્મધર્મ છે. અનેકાંત છે, સમજણ ઓછી હશે, ઓછું બેસાડશે, એકાંત બેસાડશે, જીવનું કલ્યાણ નહીં થાય. ચાતુરી વધશે પણ ચાતુરીથી કલ્યાણ નહીં થાય. જ્ઞાનાચાર, દર્શનાચાર અને પછી એ ચાર ચારિત્રના આચારાંગ સૂત્રમાં જે આપ્યા છે એની અંદરની સ્ખલના કેવી રીતે થાય, ક્ષતિ કેવી રીતે થાય, ઉણપ કેવી રીતે આવે, ભૂલ ક્યાં થાય, અને એના અતિચારને આલોચી લે તો એમાંથી નિવૃત્ત થઈ જા, એનું શુદ્ધ પાલન કર. ધર્મનું શુદ્ધ પાલન અર્થે જ અતિચારની આલોચના, એ પ્રતિક્રમણ આ જૈન ધર્મ સિવાય અન્યત્ર ક્યાંય નથી. પ્રતિક્રમણ તો પ્રતિક્રમણ શેનું કરવું, કે કંઈક કરવાનું હતું, કોઈક વ્યવહાર હતો, કોઈક આચાર હતો, એમાં થયેલી ક્ષતિ, ભૂલ, દોષ, અપરાધ, એને માટે થઈને આ આલોચના છે. જો કંઈક કરવાનું જ ન હોય તો પ્રતિક્રમણ શેનું કરશો, આલોચના શેની? આ ફાટા પડી ગયા, ભેદ પડી ગયા, મૂળ તત્વની સમગ્રતા વિસરાઈ ગઈ, સૌએ એક એક પડખા પકડી લીધા અને ધર્મના એક પડખા ઉપર બધા મોક્ષ માર્ગની આરાધના કરાવે છે. પણ મોક્ષ સિદ્ધાંત જાણતા નથી કે મોક્ષ સિદ્ધાંત આ પાંચ આચારોની સમન્વય સહિતની પૂર્ણતા છે. અને એમાં જો કદાચ ઉણપ આવે, અપૂર્ણતા આવે, તો એને માટે આ આચારમાં આવશ્યક કીધું છે. આચારાંગ સૂત્રમાં આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય. શું? તો કે પાંચેય આચારમાં થયેલી ક્ષતિઓને આલોચના કરીને ખમાવી દેવી જોઈએ. એ પ્રતિક્રમણ છે. સાધુઓને પણ કરવાનું છે, મુનિઓને પણ કરવાનું છે, શ્રાવકોને પણ કરવાનું છે, ગ્રસ્થોને પણ કરવાનું છે. ભગવાન મહાવીર તીર્થંકરનો જૈન વિતરાગ દર્શનનો અનુયાયી કોઈ પણ હોય, એમાં જૈનોને જો માનતો હોય કે હું જૈન ધર્મી છું, તો એને માટે આ આવશ્યક આવશ્યક જ છે. એમાં કોઈ છૂટછાટ નથી, કોઈ છૂટછાટ નથી. આચારાંગ સૂત્રનો આદેશ છે. તો આવા આચાર્ય ભગવંત જે હજુ અરિહંત પદને પામ્યા નથી, એ પોતે અત્યારે એ પદમાં ચાલી રહ્યા છે કે એના આચરણમાં પાંચેય ધર્મના આચારો છે, અને એ અન્યને પડાવી રહ્યા છે. અન્ય જીવો કેવી રીતે પ્રભુના માર્ગને પામે એવા આચાર્ય દ્વાદસાંગના અભ્યાસી, અને તે શ્રુત શબ્દ અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન. ભગવાને જે બોધ આપ્યો એ બોધ સૂત્રાત્મક હતો. જગતના જીવો એને કેમ સમજી શકે? ગણધરોએ એની દ્વાદસાંગીની રચના કરી, વિષય પ્રમાણે પૃથક્કરણ કર્યું, પૃથક્કર પ્રમાણે આખો એની ગ્રંથની રચના કરી. આચાર્યોએ એના ભાષ્યો લખ્યા, વિવરણો લખ્યા, ટીકાઓ લખી. એ ન પણ સમજાય તો પણ એ ગ્રંથને સમજાવવા માટે ને બીજા સમાંતર ગ્રંથ લખ્યા કે ભાઈ આ નહીં સમજાય, અને એ સમાંતર ગ્રંથ લખ્યા. આ બધાનો અભ્યાસ કરીને એમાંથી જે તત્વનું જે સૂક્ષ્મ તત્વ છે, સૂત્ર અને સિદ્ધાંત એના જે ભેદ છે, એનું જે તાત્પર્ય છે, એનું જે રહસ્ય છે, એનો જ્ઞાનીઓનો જે આશય છે, જ્ઞાનીઓનો જે મર્મ છે, ટૂંકમાં તમામ શ્રુત સાગરનું તાત્પર્ય શું છે, એ કામ ઉપાધ્યાયનું છે. જેની બુદ્ધિની કુશાગ્રતા છે, તીવ્રતા છે, સંશોધક વૃત્તિ છે, જે ખોજી છે, એ સાધુ પોતાનો સંપૂર્ણ સમય એ આ શાસ્ત્ર ભંડારોની અંદર લગાવે, બાકીની કોઈ ચિંતા ન કરે, અને એમાંથી શાસ્ત્રોના અગાધ રહસ્યો, આ તો બધા મરજીવા છે, મહાસાગરની અંદર પડેલા મોતીને શોધવાના છે, તો ડૂબકી લગાવવી પડે છે. પણ અત્યારે સાધુઓને આચાર્ય થવાની સ્પર્ધા છે, ઉતાવળ છે, પણ કોઈને ઉપાધ્યાય તરીકે કામગીરી કરવી નથી. કે ગ્રંથો લઈને બેસી જાઓ. જંબુ વિજયજી મહારાજ હતા, જીવન 80 વર્ષનો પર્યાય આમાં જ ગયો. કોઈ બીજું જીવનમાં લક્ષ્ય જ નહીં, મારે ભગવાનના રહસ્યોને જગત સામે મૂકવા છે. હવે પછી મારે મારા આચાર્ય પદની આખી ખેવ ના કરવી? પદ પ્રતિષ્ઠા નામના યશ કીર્તિ એકેય વિષય એનો નથી. એનો વિષય એ જ છે કે શ્રુતનું રહસ્ય શું, શ્રુતનો મર્મ શું. પુણ્યસાગરજી મહારાજ હતા, આગમ પ્રભાવક, આ બધા લોકોએ કેટલું કામ કર્યું છે. પંડિત સુખલાલજી, દલસુખ માલવણિયાજી, આ બધાએ વિતરાગ સુરતમાં ડૂબકીઓ મારી છે, અને પછી પોતાના પદ પદવીની પ્રતિષ્ઠાની એવી કોઈ ખેવના કરી નથી. આ ઉપાધ્યાયનું લક્ષણ છે. તો કે છે એમાં એના અભ્યાસી, એ શબ્દ, એ શ્રુતનો શબ્દ શું છે, એનો અર્થ શું છે, એનું રહસ્ય શું છે, અને રહસ્ય મળે ત્યારે સામાન્ય જીવ એમાંથી એનું તાત્પર્ય પામી શકે છે. તો એવા ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન, ઉપાધ્યાય યશો વિજયજી, ઉપાધ્યાય દેવચંદ્રજી, ઉપાધ્યાય વિનય વિજયજી, એક એકની કથની સાંભળો, એમના ચરિત્રો વાંચો, દિવસ ને રાત એમને કોઈ બીજો કોઈ સમય જ નહીં. શ્રુતનું સંશોધન કરવામાં, અને કેવી કેવી રચનાઓ જગતને આપી છે. દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ યશો વિજયજીએ લખ્યો છે, શ્રીપાલ રાજાનો રાસ વિનય વિજયજી મહારાજે શરૂ કર્યો, યશો વિજયજીએ પૂરો કર્યો. આઠ દ્રષ્ટિની સજ્જાએ એ આચાર્ય હરિભદ્ર સૂરીએ ગ્રંથના રૂપમાં લખ્યું, સળ દર્શન સમુચય. લાગ્યું કે આ તો અઘરી પડશે, યશો વિજયજીએ સંશોધન કરીને એનું તાત્પર્ય કાઢ્યું અને સાદી સીધી ભાષામાં આઠ દ્રષ્ટિ મૂકી દીધી. એમાં તો અનંત એવા આ કાળની અંદર પણ મહાત્માઓ આવા થયા છે કે જેમણે પોતાનો કર્તવ્ય ધર્મ, મારી પાસે બુદ્ધિ પ્રતિભા છે, સંશોધનની વૃત્તિ છે, તો હવે કરવું આ જ કે વિતરાગ શ્રુતને એનું સંશોધન કરીને એના ખોવાયેલા રહસ્યને, એના છુપાયેલા રહસ્યને બહાર કાઢીને જગતની સામે મૂકવા. કૃપાળુ દેવે આ કામ કર્યું. એ પણ એક ઉપાધ્યાયની શ્રેણીમાં આપણને આ બધું આપ્યું છે કે કેટલાય એવા અર્થો હતા કે જે ન પકડાય, અને એવા એના જીવનના ઉદાહરણ પણ છે. શાસ્ત્ર વાંચતા વાંચતા પેલા ખંભાતમાં મુનિઓ અટવાઈ ગયા, અર્થઘટનની અંદર અટવાઈ ગયા. કહ્યું કે ચાલો આપણે આ મહાપુરુષને પૂછીએ, અને પૂછ્યું તો ત્યારે ને સમજ્યું કે સંકિતની ક્રિયા અફળ છે. અરે સંકિતની ક્રિયા અફળ છે, હા, એને કર્મના ફળનું બેસવાપણું નથી, એમ અહીંયા કહેવાનું તાત્પર્ય છે. અને સંસારીની ક્રિયા સફળ છે એટલે એને ફળનું બેસવાપણું છે. સામાન્ય અર્થથી ન પકડાય, પણ આવી જ્ઞાનીની પ્રગાઢ બુદ્ધિ પ્રબુદ્ધ એનાથી પ્રજ્ઞાથી પકડાય. આ બધી ઋતમભરી પ્રજ્ઞા છે. વિપર્યાસપણાને કોઈ દી પામે નહીં, સત્ય અને કેવળ સત્ય. અને એમાંથી જે શ્રદ્ધા ઉત્પન્ન થાય એ પણ ઋતમભરા સ્રજ્ઞા હોય. ઋતમભરી નિષ્ઠા, ઋતમભરી પ્રજ્ઞા કદી ભ્રષ્ટને પામે નહીં, ભ્રષ્ટ ન થાય, બગડે નહીં. વિપર્યાસપણાને કદી ન, અનકરપ્ટેબલ. એ આવા ઉપાધ્યાયના પાસેથી જ્યારે શાસ્ત્રના રહસ્યો મળે ત્યારે શાસ્ત્ર સંબંધી આપણી બુદ્ધિ એ આવી બને છે, ઋતમભરા બને છે. આને કહેવાય છે પ્રજ્ઞા. અને છેલ્લે કહે છે મોક્ષ માર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. પંચ પરમેષ્ઠીમાં આ છેલ્લું પદ સાધકનું પદ છે. એ સાધકના પદમાં એણે મોક્ષ માર્ગને સાધે છે, પણ શબ્દ પ્રયોગ મૂક્યો છે એક આત્મજાગૃતિપૂર્વક. પડે પડે સમયે સમયે હું સાધુ છું, વિતરાગનો સાધુ છું, આત્મા છું, આત્માનો યાત્રી છું, મોક્ષ માર્ગનો યાત્રી છું. એટલે સાધુની સાધના અદ્ભુત મૂકી દીધી. કાં તો એ ધ્યાનમાં છે અને કાં તો એ સ્વાધ્યાયમાં છે. અને જ્યારે બહાર પ્રવૃત્તિમાં છે ત્યારે અષ્ટ પ્રવચન માતા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તી, ગુપ્તીમાં રહેતું મન વચન કાયાના યોગ ભલે મળ્યા પણ બને તેટલો તેનો ઉપયોગ ન કરવો, જરૂર હોય તો કરવો પણ નહીં તો ન કરવો. એને કહેવાય ગુપ્તી, મનોગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી. એ છે છતાં જડવત છે, એની કોઈ ક્રિયા કોઈ પ્રવૃત્તિ નથી. જે સ્વેચ્છાથી ચાલે એ એકય નહીં, અને એમને એમ ચાલે એ ચાલે, શ્વાસોશ્વાસ ચાલે, ચયા પછી ચાલે. અનેક ક્રિયાઓ એવી છે કે જે ચાલ્યા કરે છે. અને જરૂર પડે શરીર ધર્મ નિભાવવા માટે તો પાંચ સમિતિ છે, એરિયા સમિતિ, ભાષા સમિતિ, વચન સમિતિ, એસણા સમિતિ, આદાન પ્રદાન સમિતિ અને પારિઠાની પકે સમિતિ. આ બધા દેહના ધર્મો નિભાવવા માટે અત્યંત જાગૃતિપૂર્વક જગતના છકાઈના એક પણ જીવની હિંસા ન થાય, કોઈ જીવની વિરાધના ન થાય, અને પોતાનું જીવન નિર્દોષપણે રહે આવી ઉત્કૃષ્ટ જાગૃતિપૂર્વક અને સાધનામાં સૌથી મહત્વનું તત્વ જાગૃતિ છે. જે સાધનામાં, જે ક્રિયામાં, જે અનુષ્ઠાનમાં, જે તપમાં, જે આપણે અનેક પ્રકારની આવી ક્રિયાઓ કરીએ છીએ, 20 કમાસણ આદિ 40 આમ કરો ને આ બધું કરીએ, એમાં જાગૃતિ ન હોય તો એક પરિણામ નહીં આપે. સાધનાનું મહત્વનું પાસું સાધકની જાગૃતિ છે. આવી જાગૃતિ સાથે જે સાધના કરે છે, આવા પંચ પરમેશ્વરને નમસ્કાર. આપણે પણ આજે એ પંચ પરમેશ્વરનું પદ પ્રાર્થનામાં લીધું હતું વિશેષ અવસરે.